તારીખ 7-10-1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 224, 225 અને 226 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 61
સ્વરૂપને અભેદ ભક્તિ એ નમસ્કાર. સત સ્વરૂપ એટલે નિજ શુદ્ધાત્મ સ્વરૂપ, અભેદ ભક્તિ એટલે નિર્વિકલ્પ પરિણમન, એને નિશ્ચય ભક્તિ અથવા અભેદ ભક્તિ કહેવામાં આવે છે. નમસ્કાર એટલે લીન થવું, પોતાના સ્વરૂપ પરિણમનની મુખ્યતાપૂર્વક પત્ર લખે છે. સુગ્નભાઈ છુકાલાલ અત્રે આનંદ વૃત્તિ છે. સુગ્ન અંબાલાલ અને ત્રિભુવનના પત્ર મળ્યા એમ તેમને કહેશો. અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભુવનનું પત્ર છે. વાસનાના ઉપસમર્થે તેમનું વિજ્ઞાપન છે અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાની પુરુષનો યોગ મળવો તે છે. કોઈ પણ વિભાવ જ્ઞાની પુરુષના યોગમાં પ્રત્યક્ષ સમાગમમાં સહેજે દબાય છે એને ઉપશમ કહેવામાં આવે છે. દબાય છે અહીંયા સામાન્ય વાત શું છે, દબાય છે એટલે દ્રઢ મુમુક્ષુતા હોય અને અમુક કાળ સુધી તેવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિશંક માનજો. ઉપાદાન અને નિમિત્તની આમાં સંધિ છે કે જો દ્રઢ મુમુક્ષુતા હોય, જીવમાં દ્રઢ મોક્ષેચ્છા હોય, છૂટવું જ હોય તેને, અને એવા જીવને અમુક કાળ સુધી જો સત્પુરુષનો યોગ રહે તો તે જીવનું અવશ્ય કલ્યાણ થાય આ નિશંક માનજો. સત્પુરુષનો યોગ થાય અને પોતાની છૂટવાની ભાવના ન હોય તો પણ કલ્યાણ ન થાય. એ વાત પાયાની વાત છે, પણ એ નિશંક છે કે જીવનું કલ્યાણ થાય જ. સત્પુરુષનો યોગ મળે, જ્ઞાની પુરુષનો યોગ મળે તો મુમુક્ષુતાને વિકાસ પામવા માટે સુગમતા થઈ જાય છે. રસ્તો સિદ્ધે સિદ્ધો બતાવે છે. અનાદિનો અજાણ્યો રસ્તો પોતાની મેળે મળતો નથી. એટલે આ બે વાત જીવના કલ્યાણ માટે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. એક તો પોતાની મુમુક્ષુતા, બીજું સત્પુરુષનો યોગ. તમે બધા સત્સંગ સત્શાસ્ત્ર આદિ સંબંધી હાલ કેવા જોગે વર્તો છો તે લખશો. તમે આપસમાં મળીને સત્સંગ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય એવો યોગ રાખ્યો છે કે નહીં, રાખ્યો છે તો કેવા પ્રકારે છે જણાવશો. એ યોગ માટે પ્રમાદ ભાવ કરવો યોગ્ય જ નથી, કેમ કે જીવ મુમુક્ષુ એકલો વાંચન વિચાર કરે અને સમગુણી અથવા સમવિચારવાળા બે ચાર સાથે મળીને કરે તો એમાં પણ ઘણો ફરક પડે છે. એમાં પણ કોઈ વાત પોતાને ન ખ્યાલમાં આવી હોય એવી પોતાને પોતાની મેળે ખ્યાલમાં આવવાનું બને છે, એમાં બીજા નિમિત્ત પડે છે, એ પ્રકાર ઉત્પન્ન થાય છે. માટે એ પદ્ધતિ તો રાખવી જ. ગુરુદેવશ્રીએ પણ જે સ્વાધ્યાયનો પદ્ધતિ ગામે ગામ ચલાવવાનો જે અનુરોધ કરેલો, આજ્ઞા કરેલી, એનું પાછળ પણ એ જ કારણ છે. એ સત્પુરુષની આજ્ઞા છે, એ શ્રી ગુરુની આજ્ઞા છે કે મુમુક્ષુ જીવોએ આપસમાં સત્સમાગમમાં રહેવું, સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો, એની આજ્ઞા છે. તેમાં પ્રમાદ ભાવ કરવો યોગ્ય જ નથી. માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય તો આત્મા તો એ વિષે અપ્રમત હોવો જોઈએ. કદાચ કોઈ સંયોગો એવા હોય, ગાઢ પ્રતિબંધ જેને કહેવાય, દૂર ન કરી શકાય એવો, તો પણ આત્મા તો એ જ ઝંખે, એ જ ઈચ્છે કે હું મને ક્યારે એવો સત્સમાગમ રહે, એમ જ ઈચ્છે. સત્સમાગમ સુલભ હોય અને ઉપેક્ષા કરે એમ નહીં, પણ ગાઢ પ્રતિબંધ હોય તો પણ એનો અંદરથી ભાવના રહ્યા કરે, એને અપ્રમત કહ્યું, એમાં એને પ્રમાદ કરવાનો જરા પણ અભિપ્રાય નથી. તમારી ઈચ્છાને ખાતર કાંઈ પણ લખવું જોઈએ જેથી પ્રસંગે લખું છું, બાકી હમણાં સત્કથાનો લેખ કરી શકાય તેવી દશા નથી. પોતાના આત્મા સંબંધીનો રસ એટલો તીવ્ર હતો કે બીજાને પરમાર્થની વાત લખવામાં પણ ઉપયોગ ચાલતો નહોતો, ઉપયોગ ચાલે નહીં. ત્યાર પછી અપ્રમત એટલે પ્રમાદ નહીં કરવો એમ. તે આત્મા તો એ વિષય અપ્રમત એટલે શું છે કે કોઈ ઉદય એવો છે તો એ ઉદયને ઉદય છે માટે હવે શું કરીએ એમ એમ નહીં, કે ક્યારે ઉદય પૂરો થાય અથવા કેવી રીતે એ ઉદયમાંથી બહાર નીકળે ને હું સત્સમાગમ કરું, એમ એને એ વિષયની અંદર પ્રયત્નવાન રહેવું, સત્સમાગમ માટે પ્રયત્નવાન રહેવું. તરસ લાગી હોય તો શું કરીએ, અત્યારે પાણી મળવાનો ઉદય નથી એમ કરીને કોઈ બેસી જાય છે ઘરે, પોતાની જરૂરિયાતનો વિષય લાગે ત્યાં પ્રમાદ સેવતો નથી, પ્રયત્નશીલ રહે છે. એમ સત્સંગમાં, બાહ્ય સત્સંગ માટે પણ પ્રયત્નશીલ રહેવું એમ કે છે, પ્રમાદ ન સેવવો અપ્રમત એટલે પ્રયત્નશીલ રહેવું. સદઉપદેશાત્મક સહજ વચનો લખવા હોય ત્યાં પણ લખતા લખતા વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે, કેમ કે તે વચનોની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે. તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતા પણ ક્ષોભક્ષમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કાંઈ બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણોસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. આ પત્રમાં એમણે પોતાની અંદરની અંતરંગ દશાનું સ્પષ્ટ પ્રકાશન કર્યું છે, વ્યક્ત કરી છે પોતાની દશા, કે સદઉપદેશાત્મક વચનો લખવા હોય તો પણ વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે, એટલે વૃત્તિ ગોપવાઈ જાય છે, સંકોચાઈ જાય છે, સંક્ષિપ્ત થાય છે એટલે વૃત્તિ સંકોચ થાય છે. કેમ વૃત્તિ સંકોચ થાય છે એના બે કારણ એમણે બતાવ્યા છે, કે એક તો કોઈ વાત લખતા એની સાથે પારમાર્થિક સંધિ અનેક પડખેથી જે મળેલી હોય છે એ સંધિ લખવાની અંદર કેટલીક વાતો આવતી નથી, કેટલીક વાતો જે લખવામાં નથી આવતી તો અધૂરી વાતો લખાય એનાથી સામાન્ય કેટલાક સૂક્ષ્મથી કેટલું ગ્રહણ થશે અથવા સમજવું કઠણ પડશે એ વાતો બનવાની છે, એવો ખ્યાલ આવી જાય છે. અને ખ્યાલ આવી જતાં પ્રતિ સંક્ષેપ થઈ જાય છે કે કાંઈ નથી લખવું, રૂબરૂ મળવાનું થશે ત્યારે જે કાંઈ વાત થશે તે ઠીક છે, પણ લખવાથી કઈ ફાયદો નથી, એમ લખવાથી ફાયદો નથી એવું લાગતા વૃત્તિ સંક્ષેપાઈ જાય છે. વળી જે લખવા માટે બાહ્ય આકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે છે, જે લખવાની બાહ્ય પ્રવૃત્તિ છે એ આકારે ઉપયોગ થાય છે એ પણ થઈ શકતી નથી, એટલું નિરસપણું છે. 24મા વર્ષે પ્રારંભમાં પણ અંતરંગ દશા કેટલી બળવાન હતી એનો આની અંદર સ્પષ્ટ નિર્દેશ આવી જાય છે કે પરમાર્થની વાર્તા લખવામાં પણ અમને રસ આવતો નથી. પ્રતિ સંક્ષેપ થઈ જાય છે, ઉપયોગ પરિણામ ગોતવાઈ જાય છે અને વધારે એ પ્રકારના વિકલ્પોમાં બહાર આવવું એ પણ ફાવતું નથી. આવા અનેક કારણોથી પત્રની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી કે ભાઈ તમારો કાગળ મળી ગયો છે, એટલું પણ લખાતું નથી. એટલી પણ બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ છે એ પોસાતી નથી, થતી નથી એવી અંતરંગ બળવાન દશા છે. આત્મરસ એ નિશ્ચય પરિણમન છે. પારમાર્થિક વિષય સંબંધીનો પત્ર વ્યવહાર ચાલતા જે વિકલ્પ ચાલે તે દશાનો વ્યવહાર છે. ખરેખર તે દશાનો તે વ્યવહાર છે કે પારમાર્થિક વાતનો વિકલ્પ અને પ્રવૃત્તિ ચાલે એનો નિષેધ છે. નિશ્ચય આખરે તેનો નિષેધ આવે. આ નિશ્ચય સાચો છે, આ યથાર્થ નિશ્ચય છે. છતાં કેટલીક પ્રવૃત્તિ થાય, કેટલીક પ્રવૃત્તિ ન થાય એવું બન્યા કરે, કેમ કે સર્વથા વ્યવહારથી મુક્ત નથી નીચેના ગુણસ્થાને, એટલે કાંઈ ને કાંઈ થોડી પ્રવૃત્તિ ચાલે, પણ નિષેધ સહિત ચાલે છે એનો આ પુરાવો છે. એમ નથી કે અમારી દશામાં આ વ્યવહાર યોગ્ય છે માટે એનું અનુમોદન છે, એમ નથી, એનો નિષેધ છે. એ વિશેષ વાત છે, એનું નામ વ્યવહાર નિશ્ચય, નિસંધિ એનું નામ છે. નિશ્ચયનો આદર અને વ્યવહારનો પણ આદર, અને એમ એની વ્યવહાર નિશ્ચયની સંધિ એમ નહીં, આવી રીતે નિષેધાત્મક થવા આવે છે. અને તે પણ સહજ, એમ કૃત્રિમ નહીં, સહજ. એમ જ છે, એક ધારે લાઈન છે, એક ધારે. પછી સ્થાન અનુસાર વ્યવહારના પરિણામની કુટી ઉચ્ચ ઉચ્ચ કુટીમાં વ્યવહાર આવતો જાય છે, નીચી કુટીનો વ્યવહાર છૂટતો જાય છે. જેમ કે મુનિ દશામાં પત્ર વ્યવહારનો વિકલ્પ ન હોય, અહીંયા પત્ર વ્યવહારનો વિકલ્પ હોય પણ મુનિ દશા મુનિ કોઈની સાથે પત્ર વ્યવહાર કરે નહીં, અથવા મુનિને કોઈ એવો વ્યવહાર ન હોય કે જેથી એ વ્યવહારને કારણે એને આનુષંગિક કોઈ આરંભ સમારંભની ઉત્પત્તિ થાય, એવો કોઈ વ્યવહાર મુનિ દશામાં ન હોય. જેમ કે મુનિ પોતે મંદિરજીમાં દર્શનાર્થે પધારે, જીનેન્દ્ર પરમાત્માના દર્શન કરે, પણ ક્યારે પણ મુનિરાજ એ મંદિર બંધાવવા માટેની કોઈ પ્રવૃત્તિ કરવું કરાવવું અનુમોદવામાં ઊભા ન રહે. ભાઈ તમારો ફાળો ચાલે છે માટે ફલાણા શેઠને હું કહી દઈશ કે તમારે સારી રીતે આમાં રકમ નોંધાવવાની છે, એટલો વિકલ્પ પણ મુનિરાજને હોય નહીં. વિકલ્પ ન હોય, પ્રવૃત્તિ ન હોય, પ્રવૃત્તિનો તો પ્રશ્ન જ નથી, વિકલ્પ પણ મુનિ દશામાં ન હોય. એ વ્યવહાર છૂટી ગયો છે, નીચેના ગુણસ્થાનમાં એ વ્યવહાર પૂરો થઈ ગયો છે, ઉપરની ઉચ્ચ દશા પ્રાપ્ત થઈ છે, એટલે એટલા વ્યવહારમાં આવતા નથી. બસો 29 અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે, તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. ઊંધા સંસ્કાર છે, કોરી પાતી નથી કોઈ જીવની. બધા જ જીવ અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે. એ પરિભ્રમણના કારણભૂત આત્માથી વિપરીત એને અસત કહે છે. સત નામ પોતાનો સત સ્વરૂપ આત્મા, એનાથી વિપરીત તે અસત. અસત વાસના કહો, અસત વાસના સંબંધીના ભાવના જે સંસ્કાર છે, એ સંસ્કાર પડેલા છે. એવા પરિણામથી જીવ ટેવાઈ ગયો છે સહેજે. તેમાં એકદમ સિદ્ધે સિદ્ધા સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. આ એક પરિણામની ભૂમિકાનો નિયમ છે, સિદ્ધાંત છે, કે જ્યાં ઘણા અસત સંસ્કાર પડેલા છે ત્યાં એકદમ સત્સંસ્કાર પડતા નથી, સ્થિત થતા નથી, સ્થાન પામતા નથી. જેમ મલિન દર્પણને વિશે યથા યોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, એ દ્રષ્ટાંત આપ્યો છે. આ જે કારણ અને કાર્ય સંબંધીના જે નિયમો છે, એ પદાર્થના સ્વરૂપને સમજવા માટેના મૂળ સિદ્ધાંતો છે. જ્યાં સુધી એ પ્રકારે વસ્તુના સ્વરૂપને સમજવામાં ન આવે ત્યાં સુધી પદાર્થનું યથાર્થ જ્ઞાન થતું નથી. એટલા માટે એ વિષય દરેક સત્શાસ્ત્રોની અંદર આવે છે. એને ન્યાય કહે છે, લોજિક કહે છે, કારણ કાર્યનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. સિદ્ધવિલાસમાં સ્પષ્ટીકરણ કર્યું છે દીપચંદજીએ. સિદ્ધવિલાસ પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના કારણ કાર્ય જાણવા. સર્વ સિદ્ધાંતનું મૂળ શબ્દ સિદ્ધાંતનું મૂળ કે વસ્તુના કાર્ય કારણ જાણવા. જેટલા સંસારથી પાર થયા છે જે જીવો, જેટલા જીવો સંસારથી પાર થયા છે તે સર્વે પરમાત્માના કારણ કાર્ય જાણીને થયા છે. પરમાત્મા દશા કેવા કારણથી ઉપજે એ જાણીને થયા છે. જેમ કે નિર્ગ્રંથ ભાવલિંગ મુનિ દશા એવા વિના કોઈ જીવને કેવળ જ્ઞાન આદિ પરિપૂર્ણ દશાની ઉત્પત્તિ ન થાય તો એને મોક્ષ માર્ગ અથવા કારણ કહેવામાં આવ્યું. એ જાણે નહીં તો ગમે એ પરિણામને મોક્ષ માર્ગ માની લેશે, મોક્ષનું કારણ માની લેશે, ગમે તેવા પરિણામને માની લેશે. જેટલા સંસારથી પાર થયા છે તે સર્વે પરમાત્માના કારણ કાર્ય જાણીને થયા છે. ત્રણેય કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા તેના કારણ કાર્ય જો ન જાણ્યા તો તેણે શું જાણ્યું? તેણે કાંઈ જાણ્યું નથી, એને કાંઈ ખબર નથી. એટલે જે સિદ્ધાંત જ્ઞાનથી, સિદ્ધાંતના વિષયથી જે જીવો અજાણ છે તે શું જાણે છે? કે કાંઈ નથી જાણતા. કોઈ એમ કહે સિદ્ધાંતનો અમને કાંઈ ખબર ન પડે. અમને તો આત્માને અધ્યાત્મને એ બધું બહુ ગમે, એમ કામ થતું નથી. માટે કારણ કાર્ય જાણવા જોઈએ. કેમકે એ ક્યારે સિદ્ધાંત વિરુદ્ધ વિચાર કરશે એને તો ખબર નથી. વસ્તુના સ્વરૂપનું દર્શન જ થતું નથી. સિદ્ધાંતનો અર્થ એ છે કે વસ્તુના વિજ્ઞાનનો છેડો, કે આ બાબતમાં આ છેલ્લું છે, આ બાબતમાં આ છેલ્લું, સિદ્ધ અંત, સિદ્ધ થયેલો અંત તે સિદ્ધાંત એમ છે. ખરેખર એ કારણકારી છે, એ સર્વ સિદ્ધાંતોને જાણવાનું મૂળ છે. સંસાર માટે કેટલાક દ્રષ્ટાંત લઈને બહુ સંક્ષેપમાં બતાવી દીધું છે કે કોઈ કહે કે સંસાર અનંત છે, કેવી રીતે મટે? અનંત સંસાર છે, મટે કેવી રીતે, છૂટે કેવી રીતે? ભાઈ કઈ વાતમાં માલ નથી. તેનું સમાધાન એટલું કે વાંદરાનું ફસાવું, સંસારમાં જે ફસાવું છે વાંદરાનું ફસાવું એટલું જ કે તે મુઠ્ઠી છોડતો નથી. ગળામાંથી ચણ્યા ઉપાડવા માટે મુઠ્ઠી ભરી છે, એને ચણ્યા છોડવા નથી અને ઘડો એને છોડતો નથી એમ લાગે છે. મને ઘણા એ પકડી લીધો, ખરેખર પોતે મુઠ્ઠીમાં તેને પકડ્યા છે, એટલું જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. પોપટનું ફસાવું એટલું જ કે નળીને છોડતો નથી, નળીને છોડે તો ઉડવા માંડે, પણ પોતે જ પકડેલું છે, સંસારને માં પોતે વળગેલો છે એમ કેમ. કૂતરાનું ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંક વાળી દોરડીમાં કૂતરાની પ્રકૃતિ આ પકડી છે. સિરિયન્સની દશામાંથી પણ કેટલી કેટલી વાતો પકડેલી છે કે પોતે ભસે તે પોતે બીજા ભસવાનું ચાલુ રાખવાનું કારણ થાય. જો એ પોતે ભસી ગયો તો એ ભસવા જ લાગે, પાછું જલ્દી છોડી છોડી ન શકે. આ એક એની પ્રકૃતિગત વિષય હોય છે, તો બહુ અભ્યાસ કરીને જ્ઞાનીઓએ સૂક્ષ્મ વાતો પકડેલી છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ માને છે, ક્યાં સુધી જ તેને ભય છે? અભ્યાસ છે કે આ સર્પ લાગે છે એનો એટલો જ એને ભય છે, બાકી ખરેખર ભયનું કોઈ કારણ છે નહીં. દોરડી તો દોરડી છે, દોરડીમાં કોઈ સર્પનું કારણ નથી. મૃગ મૃગજળમાં જળ માનીને દોડે છે, તેથી જ દુઃખી છે. મૃગજળની અંદર એને જે જળનો આભાસ થયો છે એ દોડે છે, બાકી ખરેખર ત્યાં પાણીનો છાંટો નથી. તેમ આત્મા પરને પોતારૂપ માને છે એટલો જ સંસાર છે, બીજું કાંઈ નથી. શરીરથી માંડીને જેટલા સંયોગ છે એમાં સ્વપણું કર્યું છે, સ્વપણે કેટલાક સંયોગ જે ઉદયમાન સંયોગ છે જેને જે ઉદય છે એમાં એને પોતાપણું દેખાય છે. આ મારું છે, આટલું મારું છે, આ મારા છે, બસ આટલો જ એનો સંસાર છે. તે છૂટ્યું, પરને પર તરીકે જોયું કે સંસાર છૂટ્યો, આટલો જ સંસાર છે, આથી વધારે કાંઈ નથી. અને વસ્તુતા એ કોઈ આત્માનું કોઈ પર છે નહીં, કોઈ આત્માનું કોઈ પર છે નહીં. દરેક પદાર્થ અનંત શક્તિ સંપન્ન અનંત ગુણધર્મવાળા પોતપોતામાં બિરાજમાન છે, પોતાના ગુણ વૈભવથી કોઈનું કોઈ હોવાનો પ્રશ્ન છે નહીં. પણ એટલો જ સંસાર છે કે જે પરમા સ્વપણું મનાઈ ગયું છે, ન માને તો મુક્ત છે, કોઈ એને બંધન નથી, પ્રતિબંધ નથી, બસ આટલો જ સંસાર છે. સંક્ષેપની અંદર એક લીટીમાં ફેંસલો બોલાવી દીધો બંધન અને મુક્તિની વ્યવસ્થા. ઓગણીસો ને 44મો બોલ છે, સિદ્ધિવિલાસ પાનો 106. સિદ્ધિવિલાસ અધ્યાત્મ અને સિદ્ધાંતનો બહુ સૂક્ષ્મ ગ્રંથ છે. આ કારણ કાર્ય લીધું છે. જેમ મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તો મેલું હોય હરીફો તો એમાંથી કાંઈ સીધું પ્રતિબિંબ પડતું નથી, તેમ અસતવાસના વાળા ચિત્તને વિશે ચિત્ત જ્ઞાનની પર્યાય છે. જે જ્ઞાનમાં અસતવાસના છે એટલે કે જે આત્મામાં નથી એવા પદાર્થમાં સુખની બુદ્ધિ છે, વાસના એટલે સુખ બુદ્ધિ છે, જેમાં સુખ નથી અને જે પોતામાં નથી, જે પોતાથી અત્યંત ભિન્ન છે, એવા અસતવાસના વાળા ચિત્તને વિશે પણ સત્સંબંધી સંસ્કાર યથા યોગ્ય પ્રતિબિંબિત થતા નથી. એને સદગ્રંથો મળે છે, સત્સમાગમ મળે છે, પણ એટલો તીવ્ર રસ એને લીધો હોય છે અન્ય પદાર્થોનો, સંયોગનો, સંયોગની તરફના સુખનો, સંયોગમાં મમત્વનો, કે એને સત્સંબંધીના સંસ્કાર એ જ્ઞાનની અંદર આવતા નથી, પ્રતિબિંબિત પડતા નથી. ક્વચિત અંશે થાય છે, ક્યારેક એવી હળવી પળમાં જીવને થોડીક અસર થાય છે. ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે, વળી પાછો ત્યાંનો ત્યાં. એક જગ્યાએ તો આવશે કે દીર્ઘકાળ સુધી સત્સંગ ઉપાયશો હોય અને સપના સંસ્કારનો કાંઈક રસ પીડ્યો હોય દીર્ઘકાળ સુધી, અને થોડો 5-15 દિવસ જ્યાં સત્સંગ છોડે, બધું ચોપટ, બધું ઘૂસાઈ જાય, જાણે કાંઈ સત્સંગ કર્યો જ નથી, એવા પરિણામ પાછા ફેરફાર પામી જાય છે. એનું કારણ બતાવ્યું અહીંયા કે તેમ ક્યારેક અંશે પછી અંશે એવું થાય છે, ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ તેના વિકલ્પમાં પડી જાય છે, બધી એના રસમાં ચકચૂર થઈ જાય છે કે બધું એનું કરેલું ધોવાઈ જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે, અથવા એ બધું ઘૂસાઈ જાય છે, આવરણ આવે છે એટલે ખલાસ થઈ જાય છે. સત્સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા, સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. આ મોટામાં મોટું આડશ છે જીવોને, કે સત્સંબંધી સંસ્કારોની દ્રઢતા પોતે કરવા માટે જે સત્સમાગમ કરવો જોઈએ એમાં એને લોકલાજ મળે છે. ભાઈ અમારા વાળા શું કહેશે, એ વળી પાછા તમે ત્યાં જવા મીડ્યા શું, આ લોકલાજ આડી આવે છે, અને એને કારણે વળી પાછો એને સત્સંગનો પરિચય રહેતો નથી, સત્સંગથી દૂર રહે છે. એટલે સર્વ પ્રકારે લોકલાજની ઉપેક્ષા કરીને અહીંયા એમ કહેવું છે, આ વાત એમના પત્રોમાંથી ઠામ ઠામ મળે છે, કે જ્યાં સતના સંસ્કાર મળતા હોય, જ્યાં સતની વાર્તા થતી હોય અને એ રસનું નિમિત્ત બનતું હોય, એવી સંગત હોય, એવો સમાગમ હોય, ત્યાં મુમુક્ષુ જીવે લોકો તરફની નજરને એટલી જોરથી ફેંકવી જોઈએ, ફગાવી દેવી જોઈએ, ઉડાડી દેવી જોઈએ, આટલો જોર તો એને સહેજે હોવું જ જોઈએ, સહેજે સહેજે હોવું જોઈએ, નહીતર એને સત્સમાગમથી દૂર રહી જાય, સાચી વાતથી એ દૂર રહી જાય, સતના સંસ્કારથી એ દૂર રહી જાય, એ પરિસ્થિતિ થાય. જો આત્માને છૂટવાની વાત ક્યાંયથી મળતી હોય તો બંધન માંથી છોડાવવા કોઈ આવવાનું નથી, એ બધા એમાંથી કોઈ બંધન માંથી છોડાવવા આવવાનું નથી. તો એની અપેક્ષા રાખવી કે લોક લજ્જા રાખવી, લોક લાજે અમુક કામ કરવું, એવું આત્માને દબાણ શા માટે, આત્માને આત્મા ઉપર એવું દબાણ શા માટે કે લોક લજ્જા અમુક કામ કરવું. મને જે સાચું લાગે એ કોઈની પણ પરવા કર્યા વિના હું કરીશ, એવું ઓછામાં ઓછું મુમુક્ષુની ભૂમિકામાં વિચારોનું બળવાનપણું, નિર્ણયનું બળવાનપણું એને હોવું જ જોઈએ. એવું નહીં, પોતાના સમાજમાં પણ જે સાચું લાગે એ જ કહેવું, સાચું લાગે એમ જ વર્તવું, બીજાને ગમે તે લાગે, આ સમાજને પણ ભલે ગમે તે લાગે, આ સમાજની પણ બીજા ભેગોલા સમાજ છોડીને હવે આ સમાજનું લફરું રહી ગયું, એ વાત એની થઈ ગઈ. એટલી જ મોક્ષની ભૂમિકામાં વિચારની બળવાનપણું, નિર્ણયનું બળવાનપણું ન હોય તો સતના સંસ્કાર કદી સ્થાન પોતાને બળવાન નિર્ણય હોવો જોઈએ. નિર્ણયનું બળવાનપણું છૂટી ગયું તો ખલાસ થઈ ગયા. એટલું ઓછામાં ઓછું મોક્ષની ભૂમિકામાં આટલું હોવું જોઈએ. એ પછી શું છે કે એ જીવ સતની નજીક નથી આવી શકતો. સત્પુરુષને ઓળખવાના પ્રતિબંધક કારણોમાં કેટલાક કારણો છે, એમાં આ વાત શ્રીમદજીએ લીધી છે 416 નંબરના પત્રમાં. એ વાત લીધી છે 416 છે, પરંતુ ઘણી જગ્યાએ વાત આવે છે. 416માં તો ખાસ કારણોમાંથી એક કારણ મેં લઈ લીધું છે, પાનું 357. 19મો જે છેલ્લો બોલ છે એના બીજા પેરેગ્રાફમાં છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. પ્રત્યક્ષ જ્ઞાની હોય છતાં ન ઓળખી શકે એવી યોગ્યતામાં કેવા પ્રકારના પરિણામ છે કે એક તો હું જાણું છું ને હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન, એટલે કે જ્ઞાનીની વાત પણ એને કેટલીક સંમત થાય છે ને કેટલીક સંમત નથી થતી કે નહીં આમ ને આમ હોય આમ ને આમ હોય, એવું હું જાણું છું, હું એમ જાણું છું કે આમ હોવું જોઈએ, એ વાત એને જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થાય. બીજું, પરિગ્રહ અધિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ, પોતાના સંયોગોમાં એટલો રાગ છે કે એનું કારણ થોડુંક મળે ત્યાં સત્સમાગમ છોડી દે. એને ગૌણ કરીને સત્સમાગમ કરે એમ નહીં, એને મુખ્યતા રાખીને કરે, થોડુંક કારણ મળે એટલે સત્સમાગમ રહ્યો એટલો તે એને જ્ઞાની પુરુષને ઓળખવા નહીં દે. ત્રીજું, લોકભયને લીધે, આ લોક લજ્જા, લોકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે, હું સત્સમાગમમાં આવીશ તો મારી જે કીર્તિ છે સમાજની અંદર, મારા સર્કલની અંદર, એ અપકીર્તિ થઈ જશે. અપકીર્તિ ભયને લીધે અથવા ત્યાં મને માન મળતું નથી, મારું અપમાન કરે છે ત્યાં કેટલાક માણસ, બધા તો કોઈ ન કરતા હોય પણ કોઈ કોઈનું અપમાન કરતું હોય એવું પણ બને છે. કોઈક અપમાન ભાઈને લીધે વિમુખ રહેવું, દૂર રહેવું, તમે અમારું માન ત્યાં સચવાતું નથી, અમે સોમાની માણસો છીએ, અમારું સમાન ના સચવાય ત્યાં અમે જતા નથી, એમ નહીં. જ્યાં સતના સંસ્કાર મળે એમ હોય ત્યાં બધું ગૌણ કરીને જવું તે યોગ્ય છે, એમ છે. નાનેથી વિમુખ રહેવું અથવા તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, અમને ભક્તિ વિનય છે પણ દૂરથી હવે અમે નજીક નથી આવી શકીએ, અમારું કંઈ માન નથી, અમને સ્થાન મળતું નથી, એ વ્યક્તિ જે થાય છે. એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે, દૂર રાખે છે, એ ઓળખાણ નથી થતી. અને જ્ઞાનીને વિશે પોતા સમાન પણ કલ્પના રહ્યા કરે છે, ના પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચરણ વિચારનું શાસ્ત્રના અર્થનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન આદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે, હું જાણું છું, જો હું આમ કહેવા માગું છું, જો હું આમ કહેવા માગું છું, એ વગેરે જે દોષ તે ઉપર ગણાવ્યા એવા જે 3 દોષ તેને વિશે સમાય છે. અને એ 3 દોષનું ઉપાદાન કારણ, આ 3 દોષ એમાંથી ઊભા થયા કે છે કે એક સ્વચ્છંદ નામનો મહાદોષ ત્યાં વર્તી રહ્યો છે. આ સ્વચ્છંદની પ્રજા છે બધી, મૂળ તો સ્વચ્છંદ છે, આમ સ્વચ્છંદની ખબર ન પડે, કેમ કે પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય તો એને સ્વચ્છંદ થયો છે એમ કેમ કહેવાય. એ સ્વચ્છંદ નામનો મહાદોષ છે અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. કોઈ એની સોબત સારી નથી એ વાત નક્કી છે, એનો સંગ સારો નથી એના કારણે આ સ્વચ્છંદ ઉપજ્યો છે ને સ્વચ્છંદ ઉપજ્યો છે એટલે બીજા દોષ પણ ઘર કરી ગયા છે, એમ રોગનું ઘર થઈ ગયું છે. બહુ સારો પત્ર છે, વિસ્તારથી પત્ર છે. આ પેરેગ્રાફમાં તો ઘણી વાત નહીં. એટલે અહીંયા કહે છે કે સત્સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે, એ આત્માને કલ્યાણનું કારણ છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. પોતાને મોટું કારણ મળે તો લોકલજ્જાને છોડી દે છે. માણસ નથી કહેતા કે ભાઈ અત્યારે કોઈને શરમ નહીં રાખો, આ બાબતમાં જરાય શરમ રાખવાનું નથી, એમ નથી કરતો. ત્યાં પોતાને મોટું નુકસાન કે મોટો લાભ દેખાતો હોય ત્યાં ભલભલાની શરમ છોડી દે છે, બાપ દીકરાની શરમ છોડી દે છે, દીકરો બાપની શરમ છોડી દે છે. મોટો લાભ નુકસાન હોય ત્યાં થાય છે કે નથી. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં પણ સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. ત્યારે એટલે એને તો સમાગમને તો સાવ ભાજી મૂળે જ સમજી લીધો છે. આ તો મફતના ભાવમાં મળે છે. થિયેટરમાં જાય તો 5 રૂપિયાની ટિકિટ લેવી પડે, અહીં તો એમને જ પ્રવેશ મળે છે સીધું, અને ઉપર પાછું હાકરનું પણ પડી તું મળે એ જુદું. હસમુખભાઈ, હસમુખભાઈ કે હાકર વેચો બધાને, અહીંયા આવતા હોય તો હાકર આપો. આપણે ફી તો લેવાની નથી, પણ ઉપરાંત એને દેવાની વાત છે. એનો કઈ ઉપાય નથી, આપણા જીવે આ બધું કરેલું છે. વિચારવાનું એમ છે કે આપણા જીવે આ બધું કરેલું છે, નેત્ર અનંતકાળ કેમ જાય એમ વિચારવાનું છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણોમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી. સામાન્ય રીતે કોઈ સત્સંગમાં જતો હોય તો લોકો એમ નહીં કે અહીંયા કેમ જાય, માણસ ટીકા કરે. દારૂના પીઠામાં જતો હોય તો માણસ ટીકા કરે, સત્સંગમાં જતો હોય એને શું એવું કોઈ એના પ્રત્યે લોક સમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરીને નિરંતર અભ્યાસ કરવો, આ સત્સંગ કેટલો ફળદાયી છે, એનો કેટલો લાભ છે, એનો વિચાર કરવો, એનો નિર્ણય કરવો, અને સત્સંગનો નિરંતર અભ્યાસ રાખવો, તો પરમાર્થને વિશે દ્રઢતા થાય છે. તો પરમાર્થ માર્ગની દ્રઢતા થવા અર્થે પણ સત્સંગને ચાલુ રાખવો જોઈએ, સત્સંગ છોડી ન દેવો જોઈએ, કોઈ પણ બાને ન છોડવો જોઈએ. એને એમાં એ વાત આવશે કે માત્ર સત્સંગ કરશ પણ કેમ આગળ વધતો નથી, એ વાત સત્સંગમાં જ આવશે, બીજે ક્યાંય નહીં આવે. માટે એ ચાલુ રાખવા જોઈએ છે, એ ભલામણ કરે છે. હા, પંદર મિનિટ બાદ 229 230નો પત્ર છે સૌભાગભાઈ ઉપર. એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવની યોગ્યતા છે પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિશે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસો કરેલો છે. એ આપને ખ્યાલ નથી કે ક્યાં કેવી રીતે આવેલું છે, પણ આગળ કોઈ પત્ર વ્યવહારમાં એ વાત ચાલી છે કે કોઈ જીવ મને પાત્રતાવાળા દેખાય છે પણ એને કોઈ માર્ગદર્શક સત્પુરુષ નથી, તો એ બાબતમાં ગૂઢ ખુલાસો કરેલ છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો, જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. પરમાર્થના વિષયમાં તમારી જિજ્ઞાસા ઘણી તીવ્ર છે, એટલે આગળની વાત કોઈ ગૂઢ વાત કરી છે એનું વિસ્મરણ તમને થઈ ગયું હોય એ બનવા જોગ છે. વળી આપને સ્મરણમાં સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કંઈ પણ થઈ શકનાર નથી. આ આગળ ઈશ્વર ઈચ્છાની વાત લીધી છે ને ખુદે કે માર્ગ પ્રકાશક છે, પણ અત્યારે ઈશ્વરની ઈચ્છા નથી માટે અત્યારે આ વિચાર માંડી વાળું છું. બહુ શરૂઆતના 24 વર્ષના શરૂઆતમાં એ વાત આવી છે. બરાબર છે. ને શક્તિ છે આ, છતાં પણ ઈશ્વર ઈચ્છા નથી આવી. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા હોવાથી તેમની ઈચ્છાને ધર્મજવાળા છે એના વિશે સારી રીતે સ્મરણ રહે છે ને એ જ માર્ગ પ્રગટ કહેવા દેવાની ઈશ્વરીય ઈચ્છાનું લક્ષણ ગણાય છે, પણ અત્યારે નથી એમ કહેવું છે. શું આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષર એ વિષયની વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચારવા અથવા લેખ કરાય છે, બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. લોકો અમને અજ્ઞાની તરીકે ઓળખે અને એવી રીતે બધાની વચ્ચે વસવું તેવો એક નિર્ણય કરીને અમારે જ્ઞાની થઈને ફરવું નથી. લોકોને તો જ્ઞાન થયા પહેલા જ્ઞાની થવાની પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન થાય છે. અહીંયા જ્ઞાન થયા પછી એમ કહે છે કે અજ્ઞાની થઈને રહેવું છે અમારે. આવી ગુપ્તતા સેવવી છે કે તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશના બાદ ન આવે. પછીના પેરેગ્રાફમાં છેલ્લે લખે છે, મન વચન કાયાનો યોગ પૂર્વ કર્મને ભોગવે છે. વેદોદયનો નાશ થતા સુધી ગ્રહસ્થવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે, કારણ પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની તેમની થોડી જ ઈચ્છા લાગે છે. ગુડમાં તો ક્યારેક લખી નાખે છે કે અત્યારે ઈચ્છા નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી. તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. જરા પણ કોઈ કાર્ય કરવાની, અમારો ફળ પદાર્થમાં કાર્ય કરવાનો અમારો અધિકાર નથી. એક તણખલાના બે કટકા કરવાનો પણ અમારો અધિકાર નથી. સત્તા એટલે અધિકાર નથી. અધિક શું કહેવું, આપ તો કરુણામય છો, તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી? પછી 231 છે એ પણ સુભાગભાઈ ઉપરનો પત્ર છે. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિષ્પૃહા હતી. ભક્તિનો વિષય લીધો છે, એમાં આ અન્યમતીને જે નામ લીધું છે એનું કારણ સુભાગભાઈનું વલણ એ બાજુનું હતું. પોતે એમને ભક્તિના ઢાળામાં તો ઢાળવા માંગતા હતા, એટલે પેલા જે ભક્તોની વાત આવી છે એ વાતને પણ એમણે એટલા પેલામાં એ વાત એમણે રાખી છે કે એમની ભક્તિ ઘણી સારી હતી, અથવા ભક્તિ સારી હોવી જોઈએ. એ કહેવાનો આશય એ છે કે ભક્તિ સારી હોવી જોઈએ, છતાં તે નિષ્પ્રહા હતી. હવે ત્યાં શું છે, અન્ય મતમાં જે વાત છે એનાથી આ વાત વિરુદ્ધ છે. અન્ય મતમાં એનું ચિત્ર એવું છે કે એ સ્પૃહાવાળી ભક્તિ હતી. આ કહે છે કે એ ભક્તિ નિષ્ફળા હતી. ફેર અહીંયા પડે છે અભિપ્રાય, એ લોકો માને છે એમાં એટલો ફેર છે કે એમને ભક્તિ કરી તો ભગવાને એમને મદદ કરી, માટે સ્પૃહાવાળી જે ભક્તિ છે એનું સ્થાપન થઈ ગયું છે. એ પોતે વાતને ઉઠલાવે છે કે એમ નથી, ખરેખર ભક્તિ હોય છે તે નિષ્ફળા હોય છે, અને નિષ્ફળા ભક્તિને જ ભક્તિ કહેવાય, બાકીના પરિણામને ભક્તિ કહેવાય નહીં, એમ ખરેખર છે. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, એમ છે. ખરી વાત એ છે કે લોકો બીજી રીતે સમજે છે, અથવા એમ કે તમે બીજી રીતે સમજતા હશો, પણ મૂળ વાત જુદી છે. આખી તેમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, દીનપણું કર્યું નથી તો પણ એમનો વ્યવહાર ચાલ્યો છે. એટલે કે કોઈને એવો પ્રતિકૂળ પ્રસંગ નથી બીનો કે એમને એ પ્રતિકૂળતાને લઈને પ્રાણ છોડવા પડ્યા હોય, એવું તો બીનું નથી. તથાપિ તેમની દરિદ્ર અવસ્થા હજી સુધી જગત વિદિત છે. એ દરિદ્ર જ રહ્યા છે ઠેર સુધી, એ લોકો જાણે છે, અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. એ જે દરિદ્રતા રહી એ એમનું ગૌરવ છે ખરેખર, કે એમણે ભક્તિ છોડીને વ્યવહારના વ્યવસાયની અંદર ઝંપલાયું નહીં, દારિદ્ર્યને સ્વીકાર્યું, આર્થિક દારિદ્ર્યને સ્વીકાર્યું, પણ આર્થિક દારિદ્ર મિટાવવા માટે એમણે વ્યવસાય ન સ્વીકાર્યો, એ એમનું ગૌરવ છે ખરેખર. એમને માટે કોઈ દુર્ગુણ નથી, એ એમના સદગુણમાં પ્રકાશે છે. ખરી વાત તો એ છે. એ જ એમનું સબળ મહાત્મ્ય છે, એ એમની મહિમાની વાત છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. વળી શું કહે છે, કોઈ એમાં એવી બધી વાતો ચાલે છે, પણ પરમાત્માએ પરચા તો પૂર્યા છે, હું બધું ખોટું ચાલ્યું છે, ખોટી વાતો છે, શાસ્ત્રો ખોટા છે, આ બધું અત્યાર સુધી આટલા બધા માને છે ખોટું છે, તો કે ત્યાં તમારે એમ સમજવું કે એને ઈચ્છા નહોતી, એની ઈચ્છા ઉપર વટ જઈને એ કામ કર્યું, એમ લેવું તમારે. એમ કહીને એમ કહે છે કે તમારે એવી અપેક્ષા વૃત્તિ ન રાખવી, અને એવી અપેક્ષા વૃત્તિ ન રાખે એ સાચો ભક્ત છે. એવી અપેક્ષા વૃત્તિ રાખે એ સાચો ભક્ત નથી, એમ થાકવું છે. શૈલી જુઓ એમની, એવી શૈલી છે કે એમના ભક્તોએ તો ના પાડી હતી, તો અમારી અવસ્થામાં ફેરફાર તમે કરવા આવશો જ નહીં. અમે તો જે અવસ્થામાં છીએ અમને અમે પૂરા સુખી છીએ. જગત કરતા અમે સુખી છીએ. અમે તો જગતમાં બધા અમે બધા દુઃખી જોઈએ છીએ. અમે તો સુખી જ છીએ. તોય કદાચ કોઈ એમ કે પરચા પૂર્યા હોય પરમાત્માએ તો એની ઈચ્છા ઉપર વટ જઈને ઓવરટેક કર્યું છે. ભગવાને એને ઓવરટેક કરી લીધું છે. બાકી પોતે એવું ઈચ્છે નહીં કોઈ રીતે. એ બધી વાતો તો પછી એક સહેજ હોય ને વા વાયુ ને નળિયું ખસ્યું એમાંથી બધું હાલે. પછી વાતમાં કાંઈ માનવતો નથી. ભક્તોની એવી ઈચ્છા ન હોય એમ કે છે, અને હોય તો એ ખરેખર ભક્ત નથી. અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિને તેને પ્રાપ્તિ પણ ન હોય. કેવી ભક્તિ લીધી? રહસ્ય ભક્તિ લીધી. એ ભક્તિનું રહસ્ય છે જેને આત્મા અંદરમાં બીજો છે એને જુદી વાત છે. એને બહારના પદાર્થોમાં સુખ બુદ્ધિ હોય તો એને ભક્તિનું રહસ્ય જ નથી ખરેખર. તો કે બીજી અપેક્ષા રાખે. આપ હજારો વાત લખો છો, આ બધી વાત એમણે લખેલી કઈ એના ઉપરની ચોખવટ છે. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિષ્પ્રહ નહીં હો અથવા નિષ્પ્રહ નહીં થાવ ત્યાં સુધી વિટંબના છે. તમે છોડી દો અપેક્ષા. મારો સંયોગ સુધરે, મારી આર્થિક સ્થિતિ સુધરે એ વાત છોડી દો તમે. અમારી પાસે એ વાત કરશોની મહેરબાની. એ વાત કરવામાં અને એ વાતમાં તમારી વૃત્તિ જાય એમાં તમારા આત્માનું અહિત થાય છે, એ પોતે પ્રત્યક્ષ જોવે છે, માટે એ છોડાવવા માંગે છે. ઘણા આગળ તો ઘણી વાતો એવી આવશે. પણ બહુ કડક હાથે કામ લીધું છે. સુભાષભાઈ નજીકના નજીકના પાત્રમાં પાત્ર જીવ છે, પણ આ વિષયમાં ઘણા કડક હાથે એમણે કામ લીધું છે. અને તે કેવળ એમનું કલ્યાણ ઈચ્છ્યું ને ઈચ્છીને, બીજું કોઈ કારણ નથી. એ જોવા મળે છે આ પત્રોથી.